આ પ્રવચન બેટરીવાળું હોવાથી અવાજમાં ફેર રહેશે માટે સભામાં વગાડવું નહીં.
નમો લોય સૌરિયંતાણમ નમો લોય સૌષિદાનમ નમો લોય સૌરિયાણ નમો લોય સૌજાયાણમ નમો લોય સૌ ત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદં ઔષધં ચૈવ ઓમકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ રૂપમૂર્તિ મંગળમ કુંકુંદારી ઉજેન્દ્ર મંગળમ નમઃ સમજસ્વાદાય સ્વાનુભૂત્યાચાસ્તી સ્વાય ભવાય સર્વાદા.
આત્મા જ ધ્રુવ છે, હવે એ વાત જરી વધારે લેવાની છે. ભગવાન આત્મા એ જાણનાર દેખનાર સ્વભાવનો સાગર જ્ઞાતા દ્રષ્ટાની શક્તિનો ભંડાર જે શક્તિવાન એમાં જાણવું દેખવું અને આનંદ જેની શક્તિઓ છે એ શક્તિનો સ્વભાવવાન આત્મા ને એ શુદ્ધ આત્મા જ ધ્રુવ છે. કાયમ રહેવા વાળો સ્વભાવ હોય તો એ શુદ્ધ સ્વરૂપ જ ટકી શકે છે, બીજી કોઈ ચીજ એમાં કાયમ ટકી શકતી. આત્મા ચિદાનંદ જ્ઞાનાનંદ સ્વરૂપ છે, એ જ કાયમ ટકી શકે તેવો ધ્રુવ પદાર્થ છે. અચળ અવિનાશી નિત્ય એક રૂપ રહેવા વાળો સ્વભાવ હોય તો તે ધ્રુવ ચૈતન્ય મૂર્તિ છે, બીજું કઈ પણ ધ્રુવ નથી. આત્માના શરીર વાણી આદિ પદાર્થ તો એનામાં અભાવ સ્વરૂપ છે.
બરાબર.
શુદ્ધ આત્મામાં પર વસ્તુનો તો અભાવ છે, એટલે અભાવ છે તે કઈ આત્માની ધ્રુવતા? પર વસ્તુનો તો અભાવ છે, તે પર વસ્તુ કઈ આત્માની ધ્રુવતામાં આવે? પર વસ્તુ શરીર વાણી મન એ કર્મ આદિ બીજી ચીજો તો પર છે, એટલે આત્માની ધ્રુવતામાં પર વસ્તુ ન હોય માટે પરનો એમાં અભાવ છે. આત્માની ધ્રુવતામાં પુણ્યને પાપ દયાને દાન કામને ક્રોધની લાગણીઓ જે શુભ અશુભ વૃત્તિઓ વિકલ્પ જે વર્તમાન ક્ષણિક કૃત્રિમ જણાય છે એ ત્રિકાળ ધ્રુવમાં ન હોય. માટે ધ્રુવ એવો આત્મા એ ચૈતન્ય ત્રિકાળ છે, તે જ એને આદરવાયુગ છે શ્રદ્ધામાં અને જ્ઞાનમાં. બાકી કોઈ બીજો પદાર્થ એને ધ્રુવ નથી, માટે શરણભૂત છે નહી. અને આત્માની વર્તમાન પર્યાય અવસ્થામાં જે ભૂલરૂપ રાગ દ્વેષનો ભાવ એ પણ આત્મા માટે ધ્રુવ નથી. કેમ કે તો કૃત્રિમ નવો નવો દયા કરું, હિંસા કરું, ક્રોધ કરું એવી લાગણીઓ નવી કૃત્રિમ નોતીને થાય છે. વર્તમાન સ્વભાવ ત્રિકાળ સ્વભાવમાં નથી, પણ વર્તમાનમાં એ વિકૃતિ જો ન હોય તો વર્તમાન એને દુઃખ ને આકુલતા ન હોય, અને આકુલતા ને દુઃખ ન હોય તો આકુલતા ને દુઃખના અભાવમાં વર્તમાન પ્રગટ સહજાનંદ અમૃતનો એને અનુભવ હોવો જોઈએ. કેમ કે જે સ્વભાવ હોય એ પોતાના કારણે સ્વત સિદ્ધ પરના આશ્રય લીધા વિના દુઃખ અને આકુલતારૂપ થઈ શકે નહીં. એટલે એ આત્મા ત્રિકાળ ધ્રુવ ચૈતન્ય છે, એ પરનો આશ્રય શરીર વાણી મન ઇન્દ્રિયો એમાં સુખ છે, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખ છે એવી માનતાથી જે વર્તમાનમાં આકુલતા ને વિકારી લાગણીઓ કરે છે એ ધ્રુવ નથી, એ નિત્ય નથી, એ અચળ અને અવિનાશી નથી. કેમ કે લાગણીઓ પલટી જાય છે, એ પલટી જાય છે માટે આત્માને ધ્રુવ એ શુદ્ધ આત્મા છે. એ અશુદ્ધ પર્યાય જે દશા છે, કોઈ કહે કે અશુદ્ધતા જો ન હોય, અશુદ્ધતા આત્મા તો તદ્દન નિર્મળ છે એમ એક અભિપ્રાય છે. તદ્દન નિર્મળ એમ ન હોઈ શકે, તદ્દનની અંદરમાં સ્વભાવ નિર્મળ છે એની શક્તિ સ્વભાવ, પણ વર્તમાન એની દશા ને હાલતમાં ભ્રમ ને અશુદ્ધતા બિલકુલ ક્ષણ માત્રની પણ જો ન હોય તો તેને સુધરવાનું, બગડેલું બદલવાનું, આનંદ પ્ર કઈ પુરુષાર્થ કરવાનો રહેતો નથી. એથી આત્માને જો ધ્રુવ અને અચળ વિનાશી હોય તો એ શુદ્ધ આત્મા જ ધ્રુવ છે. જો આ શ્રદ્ધા કરવા જેવું છે કે આત્મા ત્રિકાળ ત્રિકાળ સનાતન સ્વતઃસિદ્ધ અનાદિ અનંત મારો પદાર્થ ત્રિકાળ નિત્ય અને શુદ્ધ છે અને તે જ હું ધ્રુવ છું, બીજું કઈ પણ ધ્રુવ અસ્તિ નાસ્તિ કરી ધ્રુવ છે ત્યારે બીજી કોઈ ચીજ ધ્રુવ છે નહીં. એકને જયારે ધ્રુવ સિદ્ધ કરવી હોય તો બીજી ચીજો એને માટે ધ્રુવ નથી એમ સિદ્ધ કર્યા વિના એ પોતે ધ્રુવ છે એ વાત પણ સિદ્ધ થઈ શકતી નથી. એટલે આત્માને શરીર કર્મ સ્ત્રી કુટુંબ દેશ પર બાહ્ય પદાર્થ એ કોઈ આત્મા માટે ધ્રુવ પદાર્થ નથી. માટે આત્માના શાંતિ માટે બીજા પદાર્થોના અવલંબનની આત્માને જરૂર નથી. સમજાય છે? એ આત્માને શુદ્ધ એ જ ધ્રુવતા છે. બીજો કોઈ પદાર્થ શરીર વાણી મન એને અવલંબન માટે લેવાયું નથી. કેમ કે અધ્રુવ છે, એ ફેરફાર થનારા પદાર્થો છે, એ આત્માને શરણભૂત કરવા જેવા પદાર્થ નથી. આત્માની અંદર પણ વર્તમાન પર્યાયનામ અવસ્થામાં જે વિકાર છે એ વિકાર એ દુઃખદાયક આકુળ કામ પર ઉપર લક્ષ કરવો, શરીર સ્ત્રી કુટુંબ આદરૂ આ ઠીક અને પ્રતિકૂળતે ઠીક નહીં અને અનુકૂળતે ઠીક. જ્ઞાતાના જ્ઞેયમાં એક જ પ્રકાર છે તે જ્ઞેય એટલે જણાવવા યોગ્ય છે અને આત્મા એનો જાણનાર છે. છતાં જણાવવા યોગમાં બે પ્રકાર પાડે કે આ ઠીક છે અને આ અઠીક છે એવી જે એની કલ્પના તે તેને દુઃખદાયક છે. કેમ કે આત્મા જાણનાર દેખનાર શુદ્ધ ને ધ્રુવ છે, એને પર જણાવાયુ પદાર્થ એક જ પ્રકારે છે. બધા જ્ઞેય જાણવાયુગ છે, શરીર વાણી કર્મ જે હોય, અરે પુણ્યને પાપની વિકલ્પની વૃત્તિ ઉઠે એ પણ જ્ઞાનમાં જણાવવા યોગ છે. એ મારા છે, એનાથી હિત છે, એ ધ્રુવ ધ્રુવ છે, માટે અવલંબન કરવા જેવું છે એવું આત્મામાં વિકારી પરિણામ અને શરીરાદિ પદાર્થનું અવલંબન કરવા જેવું નથી. કેમ કે આત્માને ધ્રુવ તો પોતાનો ત્રિકાળી સ્વભાવ છે, બીજી કોઈ ધ્રુજિ છે નહીં. એટલે આત્મા શુદ્ધ ધ્રુવ છો, જ્ઞાન દર્શનનો પિંડ છો, જેના અવલંબનને લઈને વર્તમાનમાં શરીરાદીને આશ્રય થતી જે આત્માની લાગણી અને દયાદાન ભક્તિ આદિ થતી દેવગુરુને શાસ્ત્રને આશ્રય થતી પુણ્યની લાગણી એ બધો વિકાર છે. એ વિકારને દુઃખદાયક અને આકુળતા જાણવાનું સાધન એના રહીત અનાકુળ ઉચ્ચદાન ધ્રુવ છો એવા આત્માની શ્રદ્ધાને જ્ઞાન કરે તે આત્માને અવલંબન કરવા જેવો છે. એ સિવાય કાંઈ પણ અવલંબન કરવા જેવું નથી. સમજાય છે? તેને બીજું કાંઈ પણ ધ્રુવ નથી. ચંદ્રભાઈ શું કહેવાય? સમજાય છે? સુખ ક્યાંથી લેવું, કોનું અવલંબન કરવું? આત્મા શુદ્ધ ત્રિકાળ ધ્રુવ છો, શરીરાદી પર નથી મારામાં અને દશામાં વર્તમાનમાં વિકાર થાય તે અધ્રુવ કૃત્રિમ અનિત છે, એને આશરે સુખ નથી. માટે વિકાર રહી ત્રિકાળ ચિદાનંદ શુદ્ધ ચિદાનંદ ભગવાન જ્ઞાનાનંદ મૂર્તિ તે ધ્રુવ અને શુદ્ધ છે. તેનો આશ્રય કરીએ અશુદ્ધતા ને વિકાર ટળે અને શક્તિમાં શુદ્ધતા ને આનંદ ને ધ્રુવતા પડી છે. એમાંથી પરિણમના નવી દશા શાંતિની પ્રગટ રૂપ થાય તેને ધર્મ ક્રિયા કહેવામાં આવે છે. ધર્મ ક્રિયા વિનાની બીજી માનતા હોય તો એ ક્રિયા નથી. શરીરની વાણીની મનની પર વસ્તુ છે, આત્માને હાથ અધિકારની વાત નથી. અંદર પુન પાપના વિકલ્પોને લાગણી થાય વિકાર છે, આત્માની ધર્મ ક્રિયા નથી. ધર્મ ક્રિયા એ આત્મા ત્રિકાળ શુદ્ધ ને દ્રોવ છો તે તરફની શ્રદ્ધા ને જ્ઞાનનો જે સ્વભાવ તરફના વલણનો છુકાવ તે દશાની પર્યાય હાલતને ધર્મ ક્રિયા કહે છે. બાકી સિવાય ધર્મ ક્રિયા કહેતા હોય અજ્ઞાનીની કલ્પના છે, એ વસ્તુના સ્વભાવમાં નથી. માટે ભગવાન સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ પરમાત્માના વાણી દ્વારા દિલધ્વનિ નીકળતા ઈચ્છા વિના પરમાત્મ દશા પ્રગટ થઈ ત્યારે વાણી સહજ ઈચ્છા વિના દિવ્ય ધ્વનિ દિવ્ય નામ પ્રદાન ઉપદેશ નીકળ્યો કે આત્માને શુદ્ધ આત્મા એ ધ્રુવ એ આશ્રય કરવા દેવો છે, એ અંતરમાં અવલંબન કરવા દેવું છે. પરનું અવલંબન અને પુનપાપના વિકલ્પનું અવલંબન એ વિકારને નિમિત્તનું પરાધીન અવલંબન એમાં આત્માની શાંતિ ત્રણ કાળમાં નથી. ત્રણ કાળમાં ધર્મ નથી, ત્રણ કાળમાં શાંતિ નથી, ત્રણ કાળમાં એમાં સુખ છે નહી. જેને સુખી અને ધર્મ કરવો હોય, સુખી થવું કોઈ ધર્મ કરવો કોઈ એક વાત છે, વળી ધર્મ અત્યારે કરે સુખી પછી થાય એવી વાત છે, એવા ઉદાહરણની વાત ન હોય. ધર્મ અત્યારે કરે પછી પરલોકમાં સુખ મળશે એવું જરૂર નથી. ધર્મ આત્મા ધ્રુવ અવિચો આનંદ કર્ણ છે, એનું અવલંબન લીધા જે દશા ને અવસ્થા નવી પ્રગટ થાય તેને ધર્મ અને સુખરૂપ દશા કહે છે. અને એ ધ્રુવનું અવલંબન મૂકીને જેટલું પરનું અવલંબન અને પુનપાપ દયાદાન કામ ક્રોધના વિકારનું અવલંબન લે તે અધ્રુવ દુઃખદાયક અધર્મ અને આકુલતા છે. સમજાય છે? જગતથી વિરુદ્ધ વાત છે. રખડનારા અભિપ્રાય વાળા કરતા આ રખડવાનો અભિપ્રાય તૂટે અને સ્વભાવનો અભિપ્રાય થાય. અભિપ્રાય કો, શ્રદ્ધા કો, જ્ઞાન કો, આશય કો, રૂચિ કો, ચૈતંત્રિકા ધ્રુવ છે તેનું પોહણ કો, અને અધ્રુવ જે વિકાર અને પર વસ્તુનું પોહણ રૂચિમાં છૂટી જાય અને ત્રિકાળ શુદ્ધ ચિદાનંદ ત્રિકાળ છે છે તે છે 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 ને છે આદિ વિનાનું છે, વર્તમાન ટકતો છે, અભાવ વિનાનું ભવિષ્યમાં છે. એવું જે આત્મા શુદ્ધ ધ્રુવ એની શ્રદ્ધા એનું જ્ઞાન અને એના તરફ જે એકાગ્રતા અંતરનું થવું એ ક્યારે મનાય કે આત્મા કાયમ ધ્રુવ અને પલટતી દશા વાળો છે. જો પલટતું ન માને તો એને બદલવું થઈ શકે નહી, તો દુઃખની પરાલંબ વૃત્તિઓમાંથી સ્વભાવનો ધ્રુવ આગળ અંદરથી અંદરમાં થવો જોઈએ. એ કાયમ રહીને જો પલટતો ન હોય, બદલતો ન હોય અને એનો એ કાયમ રહેતો ન હોય તો એને સુખનો શાંતિનો અનુભવ અને દુઃખને અશાંતિનો નાશ એને કરવાનો રહેતો નથી. એટલે ભગવાન કુંકુંડાચાર દેવ જગત પાસે જાહેર કરે છે, પ્રભુ તું આવો છો, તું આવો છો, અન્ય કહ્યું નહીં, તું ધ્રુવ ચૈતન સ્વભાવ છો અને તેમાં બીજું કાંઈ ધ્રુવ નથી. છે ધ્રુવ શરીર વાણી મન તો સંયોગી જ છે. સંયોગ જેટલો કાળ સ્વાભાવિક આત્મ ત્રિકાળ છે એટલો કાળ સંયોગ સાથે રહે તો એને સંયોગ કહેવાય નહીં, તો એને સ્વભાવ કહેવાય. જેટલો કાળ સ્વાભાવિક પદાર્થ ચૈતન્ય ધ્રુવ રહે તેટલો કાળ જો બાયના પદાર્થ એના સાથમાં રહે તો એ સ્વાભાવિક કહેવાય, એ સંયોગી કહેવાય. આ તો સંયોગ છે. એની ઈચ્છા હોવા છતાં શરીર રહેતું, ઈચ્છા હોવા છતાં શરીરમાં રોગ થાય, ઈચ્છા હોવા છતાં પક્ષપાત થઈ જાય, બોલે થઈ જાય છે ને, જય છા સમજાય છે. ઈચ્છા હોવા છતાં શરીર ઉપર તે કામ કરી શકે નહીં. ઈચ્છાનું કાર્યક્ષેત્ર રાગ થાય નાકુરતા થાય તેટલું છે. ઈચ્છાનું કાર્યક્ષેત્ર શરીરમાં પણ ફેરફાર કરી શકે એવી જેનામાં તાકાત નથી, કેમ કે શરીર જગતના સ્વતંત્ર અચેતન પદાર્થ છે. એને કેમ પલટવું, પલટવાની શક્તિ વાળા તત્વો છે. એ ઈચ્છાને આધીન નથી તો પરને લઈને આત્મામાં શાંતિ મળે કે ઈચ્છા કરવાથી આત્માને શાંતિ મળે કે ઈચ્છાના અવલંબને આગળ વધવાથી શાંતિ મળે એવો સ્વભાવ છે. કેમ કે ઈચ્છાને પર પદાર્થ આત્મા માટે અધ્રુવ છે અને આત્મા માટે તો જ્ઞાન ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય ત્રિકાળ ત્રિકાળ છો અને મારા સ્વભાવમાં શુદ્ધતા જ ભરી છે, નિર્મળતા જ છે. માણસ ઠીક ટાળવા માગે છે અને ઠીક કરવા માગે છે એનો અર્થ એ કે ઠીક વર્તમાન દશામાં નથી, ત્યારે નવી દશા નવી ઠીક કરવી છે. પ્રગટ અને વ્યક્ત એ ક્યાંથી આવશે? કઈ ન હોય એમાંથી આવી શકે નહીં. તો અંદર રાગ ને દ્વેષ ને આકુળતાનો વર્તમાન ભાવ છે, નહીતને એમનો માને કે મારે ઠીક ને ટાળવું છે ને હિત ને ટાળવું છે ને દોષ ને ટાળવા છે. દોષ ટાળવા છે એમ કહેતા દોષ ને ક્ષણિક જાણે છે, દોષ ટાળવા છે એમ કહેતા નિર્દોષપણે મારે થવું છે, નિર્દોષપણે થવું છે એમ કહેતા નિર્દોષપણું ક્યાંકથી આવે એવી માંગતા છે. એ નિર્દોષતાની દશાનું પરિણામ વ્યક્ત પ્રગટ થવું એ ધ્રુવ સ્વભાવ ચૈતન્યમાં નિર્દોષતા જ પડી છે. એ ત્રિકાળ સ્વભાવમાં શુદ્ધતા નિર્દોષતા આનંદ ને પવિત્રતા ભરી આવા ધ્રુવ સ્વભાવને શ્રદ્ધા ને જ્ઞાન માં ન લે ત્યાં સુધી એની ધર્મક્રિયા કહેવાય નહીં. ધર્મક્રિયા કોઈ બીજી નથી, એ ચૈતન ધ્રુવ છો, શુદ્ધ છો, એ તરફના વલણની જે શ્રદ્ધા જ્ઞાન ને રમણતાની એકાગ્રતા રૂપ નિર્મળ નિર્વિકારી શ્રદ્ધા જ્ઞાનની દશા તે સ્વભાવ તરફ વળે છે તે દશાને ધર્મ કહે છે. એ સિવાય કોઈ ધર્મ હતો? એ ધર્મને માટે અવલંબન કોનું? કે હું ધ્રુવ છું તેનું. અધ્રુવ ને અવલંબને ધર્મ પ્રગટી શકે એટલે બે બીજું કઈ પણ અંદરું નથી. એ સમજાય છે શરીરના અવલંબને ધ્રુવપણા નો અવલંબન લઈ શકાય નહીં, મનના અવલંબને ધ્રુવનો અવલંબન લઈ શકાય નહીં, વાણીના અવલંબને અંદર ધ્રુવનો અવલંબન લઈ શકાય નહીં. પુનપાપની ઉત્થાન વૃત્તિનું શ્રવણ કરવામાં જે વૃત્તિ થાય છે એ રાગને અવલંબને પણ અંદર ધ્રુવનું અવલંબન લઈ શકાય નહીં. કેમ કે જ્યાં પરતરફના વલણનો ભાવ છે તે સ્વતરફના વલણમાં એ પરના તરફના ભાવનો અભાવ કર્યા વિના અને સ્વભાવ તરફ વળ્યા વિના એ આત્માને સ્વભાવ તરફનો આદર થઈ શકે નહીં. એટલે આત્માને શુદ્ધ આત્મા જ ધ્રુવ છે, તેને બીજો કઈ પણ ધ્રુવ નથી. એ વાત બેસે છે ગજરાભાઈ? પૈસા પૈસા ધ્રુવ નથી, આદરું ધ્રુવ નથી, બાયડ્યું ધ્રુવ નથી, એના તરફના વલણવાળો રાગ તે ધ્રુવ નથી. કેમ કે કતિમ એવો કરેલો છે, ઘડીકમાં રાગ તીવ્ર થાય ને ઘડીકમાં રાગ મંદ થાય. ઘડીકમાં પૈસા હાચવાનો રાગ, ત્યારે ઘડીકમાં વળી મન દાન આદિ દવા દેવાની વૃત્તિઓ, એ બધી કૃત્રિમ નવી અને નવી ઉત્પન્ન થયેલું વર્તમાન ઉપાધિ ભાવ છે. એને આશરે આત્માને શાંતિ સુખને ધર્મ થાય નહી. માટી આત્મા ત્રિકોણ સ્વત સ્થિત પદાર્થ છે એવું એના વર્તમાન જ્ઞાનની પ્રગટ વ્યક્ત દશામાં ત્રિકાળી ધ્રુવ ઉપર એનું ધ્યેય જાય, ત્રિકાળી શુદ્ધ ઉપર એને જ્ઞેરી કરે. જ્ઞેરી એટલે જણાવવા યુગું ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છું. એ વર્તમાન જ્ઞાનની જે દશા એને રાગ દ્વેષને નિમિત્તને જ્ઞેરી એટલે જણાવવા યુગ માને છે. એ વર્તમાન દશાને ત્રિકાળ જ્ઞાતા દ્રષ્ટા ધ્રુવ છો એને જ્ઞેરી કરીને વર્તમાન જ્ઞાન દશાનો સ્વીકાર કરે તો આખા આત્માનો સ્વીકાર થતા જે શ્રદ્ધા નિર્મળ નવી પ્રગટિ, એનું નામ ધર્મ, એનું નામ શાંતિ, એનું નામ સુખ, એનું નામ મોક્ષનો માર્ગ ને એનું નામ સંન્યક દર્શન નામ ચારિત્ર. ઓ સમજાય છે? એ આત્માને ધ્રુવ એ આત્શુદ્ધતા ત્રિકાળ છે, તે જ છે, બીજું કઈ પણ ધ્રુવ નથી. હવે એ શુદ્ધ કેમ છે એ વાત સિદ્ધ કરે છે. હવે શુદ્ધ કેમ છે એ વાત સિદ્ધ કરે. આત્મા શુદ્ધ એટલા માટે છે, આત્મા શુદ્ધ એટલા માટે છે કે તેને પરદ્રવથી વિભાગ એ છે. એમ જયારે કહો ત્યારે પરના અભાવથી છે ને સ્વભાવથી છે, પરના અભાવથી છે ને સ્વભાવથી છે, પોતાના સ્વભાવથી અસ્થિ છે અને પરથી તેની નાસ્તિ. એક પદાર્થને સાબિત કરતા તે પોતાપણે છે અને પરપણે નથી એમ નક્કી ન થાય ત્યાં સુધી કોઈ પદાર્થ સાબિત થઈ શકે નહીં. એટલે ભગવાન આત્મા એ શુદ્ધ કેમ છે કે તેને પરદ્રવથી વિભાગ છે, શરીર વાણી મનથી તેની જુદાઈ છે, જુદાઈ છે. એને આત્માને વિભાગ છે એટલે બેનો ભાગ ભેગો નથી. બરાબર છે? આત્માને શુદ્ધ એટલા માટે કહેવાય છે કે પરદ્રવથી માણસ તરીકે પરદ્રવ ક્યાંથી લાવ્યા ભાઈ? એક જ આત્મા છે ને, પણ એક કહેતા બીજી ચીજ ન હોય તો એક સિદ્ધ થતી નથી. છે માટે માયા અનિર્વચનીય પણ કહે તો આત્મા છે ને આત્મામાં માયા નથી, માયા છે ને માયામાં આત્મા, એમ બે સિદ્ધ થયા વિના કોઈ પણ વાત સિદ્ધ થઈ શકે નહીં. એટલે કોઈ કે માયા જગતમાં બિલકુલ નથી તો એ માયાનો વાચ્ય શબ્દ પણ જગતમાં હોઈ શકે નહીં. જેનો શબ્દ જે છે વાચક એનું કઈ વાંચ ન હોય એમ બની શકે નહીં. એટલે આત્મા છે અને એ પરપણે નથી એમ કહેતા પરપણે છે અને પરથી આત્મા પણ. આમ બે પદાર્થની સિદ્ધિ અને સાબિતી થયા વિના શબ્દને હું પીડ્યો છે એટલે એક પણ ઉલ્લેશ આવે. હું આત્મા શુદ્ધ છું, હું આત્મા શુદ્ધ છું, હું એક પણ બતાવશે આવે. હું આત્મા શુદ્ધ છું ત્યારે કઈ બીજી ચીજ જો હોય તો એમાંથી કહોવાનું એને લખાવે. જો બીજી ચીજ બિલકુલ અભાવ ગધેડાના શિંગડા જેવી ચીજ હોય તો ગધેડાના શિંગડામાંથી લક્ષ ખેંચીને આત્મા ઉપર કરી કહેવાનું રહેતું નથી. માટે જગતમાં એ આ એક એક આત્માથી બીજા અનંત આત્માઓ અનંત પરમાણુ પદાર્થ જે જગતના છે તેનાથી આ આત્માને વિભાગ છે. વિભાગ નામ જુદાઈ છે, જુદાઈ નામ ત્રિકાળ પરની નાસ્તીથી ટકી રહેલું આત્મા છે. સ્વની અસ્થિ પોતાની હૈયાતી અને પરની તેમાં બિલકુલ હૈયાતી નહીં, પર વસ્તુની એમાં બિલકુલ હૈયાતી નહીં. આવો જ્યાં સુધી નિર્ણય ન કરે ત્યાં સુધી એને આત્મા શુદ્ધ છે અને ધ્રુવથી અવલંબન કરવા જેવું છે એ વાત એની શ્રદ્ધામાં આવશે નહીં. સમજાય છે બોલવાઈ? સમજવા જેવું છે એ બહારમાં દૂર ધાણી છે કઈ નહીં, એ તમારા બધા પૈસા પૈસા વગેલા ભગેલાનું બધું. આત્મા દ્રવ શુદ્ધ છે કે તે છે એમ કહેતા પર વસ્તુથી મારી જુદાઈ છે. બસ આમ પર વસ્તુનું જ્ઞાન આવ્યું. એક બીજી ચીજ જ્ઞેય છે, જ્ઞાનમાં બીજી ચીજ જ્ઞેય છે જણાવાયું, પણ તે ચીજ મારામાં નથી, તે વસ્તુ મારામાં નથી. જો એ વસ્તુ મારામાં હોય તો હું કઈ કામ કરું, હું સુખી થવા માંગુ છું એમ જો સુખી થવા માગે છે એને ક્યાંક દુઃખના વર્તમાન ભાવમાં કોઈ પર પદાર્થનું નિમિત્તને અવલંબન જો બિલકુલ ન હોય તો સુખી થવા માટે વળવું જે જોઈએ એ સામે નિમિત્તના અભાવમાં પરનું લક્ષ ન હોય એને વળવાનું પણ સિદ્ધ થતું નથી. સમજાય છે? આત્મા શુદ્ધ ત્રિકાળ છે અને તે શુદ્ધ છે. એ કેમ શુદ્ધ છે? તેને પરદ્રવથી વિભાગ છે. ભગવાન આત્મા પરથી તેની ત્રિકાળ જુદાય છે. શરીર વાણી કર્મ અને પુણ્યપાપના જે વિકાર એ પર તરફના લક્ષી થતી લાગણીઓ છે. જયારે પરનો અભાવ સ્વીકારો તો આત્મામાં તદ્દન સ્વભાવ ને શુદ્ધતાનો સ્વીકાર આવે. સોનું એક પંદર વનું હોય તેમાં એક વનું ત્રાંબુ જોડી દેખાય તે વખતે પણ તાંબુ બીજી જાત છે, માટી તે સોનામાં નથી અને ત્રાંબામાં સોનું નથી. સોનામાં પંદર વાલા વખતના રૂપમાં પણ એક વેલા ત્રાબા નો આરોપ કરીને પંદરમનું કહો, તે વખતે પણ સોનું તો સોળવાનું છે, કેમ કે ત્રાબા નો એક વાલ ભાગ સોનાના સ્વભાવમાં અભાવ ભાવ છે. અભાવ ભાવને લઈને સોનાની જાતને જુઓ, તે સોળવાનું છે
બરાબર,
અને તે સોળવાનું છે એ પરના અભાવને વિભાગથી છે
બરાબર.
એમ ચૈતન ધાતુ, ચૈતન ધાતુ જાણનાર, દેખનાર, જ્ઞાતા, દ્રષ્ટા, ચૈતન સાક્ષી, જગતનો જોનાર અને જાણનાર એવો જે ભગવાન આત્મા, એ ચૈતન ધાતુ માં પુણ્યને પાપ જે ત્રાંબાનો ક્ષણિક વિકાર ત્રાંબા રૂપ અને શરીર વાણી મન આદિ પાર તેનો આત્મામાં વિભાગ છે, એ આત્મામાં છે. બસ જયારે પરનો આત્મામાં વિભાગ એટલે જુદાય છે, પરમદ્રવ્યથી આત્મા જુદો છે, જુદો કહેતા પરનો આશ્રયની અપેક્ષા લે તો અપૂર્ણતા ને વિકારનો સ્વીકાર થાય, પણ પરના આશ્રય વિનાનો પરથી જુદો છો, એકને અપૂર્ણને વિકારપણું લાગુ પડતું નથી. એટલે આત્મા શુદ્ધ કેમ છે કે તેને પરદ્રવ્યથી વિભાગ, પર વસ્તુથી અભાવ, પર વસ્તુથી જુદો. હવે તો જુદો તો નાસ્તિથી કઈ વાત, પરથી જુદો એ તો પરથી અભાવથી કયો. અરે સ્વભાવ સ્વધર્મથી અવિભાવ, પણ પોતાનો જાણવાનો દેખવાનો આનંદ આદિ જે સમાધાન સ્વભાવ છે, ઉનપાકને વિકલ્પ રાગ આદિ હોવા છતાં જેનો સમાધાન સ્વભાવ છે, એવા આનંદને જ્ઞાન સ્વધર્મથી અવિભાગ છે, એ પોતાનો જે આ સ્વભાવ છે તેનાથી જુદો નથી. વાત સમજાય છે? જુઓ, આત્મા છે એમ નક્કી કરવામાં કેટલી પરિપૂર્ણતાની દ્રષ્ટિમાં આવે છે. સમજાય છે કે પરથી હું નથી અને મારા સ્વભાવથી મારી જુદાઈ નથી, પરથી મારી જુદાઈ છે અને મારા સ્વભાવથી મારી જુદાઈ નથી. આમ જ્યાં સુધી નક્કી ન કરે ત્યાં સુધી ધ્રુવ આત્મા શુદ્ધ છે તેનો શ્રદ્ધામાં એનો સ્વીકાર આવતો, અને શ્રદ્ધામાં સંયમ તત્વનો સ્વીકાર નથી. એટલે મિથ્યાભાવનો આદર જ્યાં છે એ અધર્મને આકુળતા જન સંસારના ઉત્પાદકનું કારણ છે. એ આત્માનો સ્વભાવ આ રીતે ન જાણે ત્યાં સુધી એનું દુઃખ કોઈ રીતે ટળે. એટલે પરદ્રવથી જુદો અને સ્વધર્મ મારો જે સ્વભાવ, જાણું દેખું દ્રષ્ટા, એનાથી મારી જુદાઈ નથી. એને લીધે એક પણ છે જો આ શુદ્ધ ને પેલું કહ્યું તો ધ્રુવ, પછી કહ્યું શુદ્ધ, પછી કહ્યું શુદ્ધ કેમ છે કે પરદ્રવથી જુદો અને સ્વસ્વભાવથી જુદો નહીં. માટે તેનું એ પણ છે, પરથી જુદો અને સ્વભાવમાં અભિન્ન છે, માટે પરને આશરે જે કામ ક્રોધ ગયા દાનની લાગણીઓ જે થતી એ પરથી અભાવ સ્વરૂપ છો એમ શ્રદ્ધા જ્ઞાને જીલો તત્વને સ્વભાવને માન્યું, એટલે સ્વભાવ તરફની એકતા થવા માંડી અને વિકારની અનેકતા તૂટવા માંડી. આમ આ છું, વિકાર છું, દયા છું, પુણ્ય છું, દેહ છું, એનું કઈ કરું એવી મિથ્યાભ્રાંતિ, એ સ્વભાવને આશરે શુદ્ધ છો એ એકત્વ થવા માંડ્યો, એમાં રાગને દ્વેષનું બેકલાપણું શ્રદ્ધા જ્ઞાનમાં રહેતું નથી. ધ્યાન રાખો, જો આ પરદ્રવથી વિભાગ ને સ્વદ્રવથી સ્વધર્મથી જુદો નહીં. આ પ્રતીત કર્યા વિના કોઈ એક વાત સાચી નહીં ઠરે. એક નીતિનો દ્રષ્ટાંત જોવો લઈએ છે. એક માણસ કહે છે કે આપણે નીતિ કરવી, ધ્યાન રાખજો, આપણે નીતિ કરવી, અનીતિ કરવી નહીં. આ એક બોલ છે, આ એક ભાવ છે, ધ્યાન રાખજો. એ બોલમાંથી આ શુદ્ધપણું ને ધ્રુવપણું સિદ્ધ થઈ જશે. આજે કેવાય છે વાત સિદ્ધ થઈ જશે. કેમ? એક પ્રાણી કે આપણે અનીતિ કરવી નથી. ઠીક. અનીતિથી પૈસો રહેવો નથી. અનીતિથી શરીરનું જીવન ગાળવું નથી. એમ અનીતિથી કોઈ કામ થતું હોય, લંપટપણું, પરિસ્ત્રીનું એવું કામ કરવું નથી. એ અનીતિથી કરવું નથી. એના સિદ્ધાંતમાં એ આવે છે કે અનીતિથી મળતું હોય તો જતું કરવું પડશે. ઠીક. જતું કરવા ટાણે કોઈ પ્રસંગ એવો આવે કે શરીરને પણ જતું કરવાનો જો પ્રસંગ આવે તો અનીતિનો આદર કરી શકાશે નહીં. ધ્યાન રાખજો. જો એટલું આત્મા દ્રશે, અનિતના ત્યાગમાં ધ્યેયપણે જો આત્મા ન હોય તો અનિતનો ત્યાગ યથાર્થ ત્યાગ છે. અનીતિ કરવી નથી એમ કેનાર અનીતિના જોખમમાં જે પાપને જે લાગે છે, અને અનીતિ એટલે લંપટપણું, પૈસાની પેદાશ, એવું મારે અનીતિથી નહીં. એવો જ કોઈ પ્રસંગ આવે કે એ અનીતિને જતી કરતા પૈસો જ મળતો ન હોય, રાતી પાય મળતો, કોઈ પ્રસંગે શરીર જતું થાય તો શરીર જતું થાય તો પણ એને અનીતિ થશે. હવે અનીતિ કરવી નથી એનો અર્થ લક્ષ્મી જાય, બધું જાય, અને કોઈ પ્રસંગે શરીર જાય તો પણ અનીતિ કરવી નથી. એના સિદ્ધાંતમાં શરીર જાય તો પણ જવા દેવું. હવે રેવું, હવે શરીર ગયું જયું ક્યારે કહેવાય? કે શરીર જતા અંદર શરીર પ્રત્યે રાગ ન રહે, અને શરીર જતા દ્વેષ અવગમ ન થાય તો તેને અનીતિ છૂટી કહેવાય. સમજાય છે? નહીતર શરીર અનીતિના પ્રસંગમાં કોઈ વખતે અનીતિ છોડવા માટે શરીરને છોડવું પડે. પણ પ્રસંગ એવો આવે કે કોઈ સ્ત્રી, કોઈ પ્રસંગ, રાજાની રાણી, મારી આ વિષય લે, નહીતર આપણે હમણાં હેરાન કરો છો. આ વિચારમાં આવે કે મારાથી અનીતિ થાય નહીં. એક અનીતિના ત્યાગમાં શરીર જતું થાય છે, કાપી નાખું હમણાં, કારણ કે અત્યારે કોઈ આમાં છે ને, એક દાખલો. એ અનીતિનું છેલ્લું પરાકાષ્ઠનો ધ્યેય શરીર જતા લક્ષ્મી જાય, કુટુંબ જાય, બધું જાય, એવું એનો છેલ્લામાં છેલ્લું ધ્યેય શરીર જવાને ટાણે પણ આત્મામાં શરીર જાય. અને જો શરીર અણગમો આવે, અણગમો આવે, એને શરીર જતું કર્યું નથી. અને શરીરમાં અણગમો આવ્યો ત્યારે એનો અર્થ યોગ શરીર પ્રત્યે રાગ છે, માટે શરીર જાય એને ઠીક લાગતું. ભલે જાશે એની ઉદતે, જવા છતાં એને અનીતિને ગૂંઠતી નથી તો એને રાગને દ્વેષ કરવો પાલવે નહીં, તો શરીર જતું થયું કહેવાય. એ રાગ અને દ્વેષ ક્યારે ન થાય? શરીર જતા વખતે રોમ રાયમાં અંદર અણગમોનો વિકલ્પ ન ઉઠે, અને શરીર જતા શરીરે રાગની વૃત્તિનું નિમિત્ત ન થાય. ક્યારે? કે રાગ અને દ્વેષ વર્તમાન પરના અવલંબને થતો વિકાર છે, ક્ષણિક અભાવ કોઈ રીતે થાય નહીં. સમજાય છે? આ એક નીતિ નથી કરવી એના આ તો અત્યારે ઉઘી ખાલે છે. એ કઈ વાસ્તવિક સમજણ થી ચાલતો, પણ અનીતિ નહીં અને નીતિ થી મારે લડવું છે. એના પ્રસંગમાં યથાર્થ નીતિનો ભાવ અને અનીતિનો અભાવ ક્યારે ગણાય કે છેલ્લામાં છેલ્લો પ્રસંગ કટોકટીનો આવે અને શરીરનો અભાવ થવાનો પ્રસંગ આવે ત્યારે એનો અભાવ તો આત્માનો સદભાવ. એ સદભાવ આત્માનો કેવો છે એવું દ્રવ શુદ્ધનું અવલંબન જો ત્રિકાળ દ્રષ્ટિમાં ન હોય, ત્રિકાળી ચૈતન્ય દ્રષ્ટિને ધ્રુવનો સ્વીકાર ન હોય, તો અંદર શરીર જતા એનો કેમક વર્તમાન શરીર જતા એના ઉપર દેવાનો અનુભવ વર્તમાન કામ કરે તો એને ત્રિકાળ સ્વભાવ પર એનો આશ્રય છે નહીં. અને ત્રિકાળ સ્વભાવ પર આશ્રય ક્યારે આવે? શરીર જતા અણગમો અને ગમા બે રાગ ને દ્વેષ છેદવા જેવા છે. એ માળા નથી, પરને લક્ષે જરી વૃત્તિ ઉઠે કરવા જેવી નથી, પણ વૃત્તિ ઉઠે કરવા જેવી નથી, પણ વૃત્તિ ઉઠે કરવા જેવી નથી. તારે કરવા જેવું શું છે કે નિર્વિકાર ચૈતન્ય રાગ રહી દશા કરવા જેવી. તો નિર્વિકાર રાગ દશા કરવા જેવી તો એ આવે ક્યાંથી? એ આવે ક્યાંથી કે ત્રિકાળ દ્રવ શુદ્ધ ત્રિકાળ છો. આ એની શ્રદ્ધા ને જ્ઞાન નું જેને સમ્યક ભાન નથી એને ખરેખર અનીતિ નો પણ ત્યાગ બરાબર બનતો નથી. મંગલભાઈ વા સમજાય છે? એક વસ્તુ આમ તો લથડ પથડતી જ બધા માની બેઠા છે, અમે અનીતિ કરતા નથી. નીતિ કહીએ, અરે નીતિ ની અનીતિ ની વ્યાખ્યા છે, નીતિ ની અનીતિ ની વ્યાખ્યા છે. જેને જયારે કઈ પણ એક પણ અનીતિ નો ત્યાગ એનો છેલ્લામાં છેલ્લો ધ્યેય દ્રષ્ટિમાં ન આવે તો એના ત્યાગ ની અસ્તિત્વતા ટકશે જ નહીં. કેમ કે અનિતનો ત્યાગ વાત કટાકટીને પ્રસંગે આવ્યો ત્યાં શરીરને જતું કરવું તે શરીરને હું જોયા કરે, તું તારે જા મારે રાગ ન થાય, તું તારે જા મારે રાગ ન, એમ જોયા કરે, એમ ન્યા કઈ સમાધાન ન થાય. એના ટાણે શરીરના અભાવ સ્વભાવ આત્મા અને શરીરના વલણવાળો રાગ અને દ્વેષની વર્તમાન કૃત્રિમ અધ્રુવતાનો વિકાર, આ એને અવલંબને પણ વિકાર ટળે નહીં, અનીતિનો અભાવ થાય નહીં, તો એ વિકાર રાગની ઉત્પત્તિ અને દ્વેષની ઉત્પત્તિનો ભાવ જ ન થાય તો અનીતિનો ખરેખર ત્યાગનો ભાવ કહેવાય. એ ક્યારે ન થાય કે જેના ત્રિકાર સ્વભાવમાં રાગ ને દ્વેષ નથી એવા શુદ્ધ ધ્રુવના અવલંબન વિના તે ખરેખર અનીતિનો પણ યથાર્થ ત્યાગ હોઈ શકે નહીં. વાત સમજાય છે? એમ માણસો કે એમને જીવન ગાળીએ, અમે નીતિ વાળા જીવન ગાળીએ, કરોડ રૂપિયા મળે તો લોન લઈએ, અનીતિ ન કરીએ, એ તો બધી સમજવા જેવી વાતો છે. એના જો પગલ ઉગાડવા જઈએ તો એમાં સમજવા જેવી વાતો. આત્માનો સ્વભાવ જે ત્રિકાળ શુદ્ધ ને ધ્રુવ છે તે પર પદાર્થી વિભાગ નામ જુદો છે અને સ્વ સ્વભાવથી વિભાગ નથી. આમ બેનું નક્કી થયા વિના એનો એક પણ અંશ સાચો હોય નહીં. એ સમજાય છે? એક અંશ પણ સાચોનો કેમ કે જે પર વસ્તુનો મારામાં અભાવ છે તો પર વસ્તુ જતા ટાણે એમાં જો જડી અનુગમો આવ્યો તો તે વસ્તુ તું જગી અને ગુટતી છે તો નહીં, સુમત નથી નથી, ત્યારે જતા જ અણગમો આવે અને દ્વેષ થાય, તો દ્વેષ સૂચવે છે કે એના પ્રત્યે રાગ છે. જેટલા પ્રમાણમાં પર પદાર્થ પ્રત્યે પ્રીતિ, તેટલા પ્રમાણમાં તેના અભાવ પ્રસંગે દ્વેષ. દ્વેષ અને રાગનું કાટલું આ છે. જેટલા પ્રત્યે વાત સમજાય છે, જેટલા પ્રત્યે વિષયનો રાગ, તેટલા પ્રમાણમાં શરીરમાં રોગ આવે અને ખા પડે તેટલા પ્રમાણમાં દિશા જઈને રહે નહીં. જેટલું એને પર પદાર્થની એકત્વ બુદ્ધિનો પ્રેમ, તેટલું જ એનો વ્યોગ ટાણે દ્વેષ થી આવીના રહે નહી. એટલે જેના આત્મામાં જોર શુદ્ધ ત્રિકાર છો અને શુદ્ધ કેમ છો કે પર વસ્તુનો મારામાં અભાવ છે. રાગ દ્વેષ પુણ્ય પાપ શરીર બધું મારે કંઈક ઠીક કરવું છે, તો તે બધા વિકારોને પરનું અવલંબન મારે જરૂરનું નથી. મારે ઠીક કરવું છે અને યથાર્થ ઠીક કરવું છે, તો તે રાગ અને દ્વેષની વૃત્તિઓનો વિકલ્પ જેમાં નથી, એવા ત્રિકાર શુદ્ધ આત્મા મારા સ્વભાવ એનું જ્ઞાન ને આનંદના સ્વભાવથી જુદો નથી અને વિકારને પરથી જુદો છે. આવી શ્રદ્ધાની મૂળ કળા પ્રગટ્યા વિના અને આ શ્રદ્ધાને આવા ભરોસો પ્રગટ્યા વિના એની શરૂઆત સત્યની થાય એમ ત્રણ કાળ ત્રણ લોકમાં બની શકે નહી. સમજાય છે. એટલે કે છે કે આ શુદ્ધ આત્મા કેમ છે, એટલા માટે શુદ્ધ છે કે તેને પરદ્રવથી વિભાગ. હું આત્મા છો હું તો તું નહી, હું તો તું નહી. હું કેતા તું તો ચીજ બીજી આવી જાય, બીજી ના પડે તો આવી જાય. હોય કે ના 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 ના, માયા બાયા નથી, દીકરું નથી, માયા નથી તો કઈ નથી, કઈ નથી. આમાં વિદ્વાન આવી ગઈ. અભાવ નથી એમ કહેવાય નહીં, ભાવ ને નથી એમ કહેવાય નહીં. અભાવ બિલકુલ હોય તો આ નથી એમ કહેવાય નહીં, અને છે એને બિલકુલ નથી એમ કોઈ એનામાં એમ પણ હોઈ શકે નહી. એટલે આ આત્મા શુદ્ધ એટલા માટે છે કે તે પર વસ્તુથી તેની જુદાઈ છે. પર વસ્તુ સાબિત થઈ ગઈ એને વલણ જે જ્ઞાનનું દર્શનનું જ્ઞાતાનું પર ઉપર લક્ષ હતું. આમ મેળવું, આમ કરું, આનું કરું, ધૂળનું એક કરી શકતો નથી. મારો શરીરનો એક રજકણ ફેરવાની તાકાત, કેમ કે શરીરના રજકણ સતત અચેતન તત્વો છે, એની ઈચ્છાની ભૂમિકા ત્યાં કામ કરી શકતી. એ ઈચ્છા બીજામાં કામ કરે એ કલ્પેલી વાત છે, એને યથાર્થ તત્વની એને ખબર. એટલે ભગવાન આત્મા શુદ્ધ કેમ છે કે પર વસ્તુથી વિભાગ નામ જુદો છે. ખલાસ. હવે જુદાને જુદાપણું કેમ ટકાવી રખાય કે સ્વધર્મથી અવિભાગ છે. નાસ્તી કીધી પરથી નથી, પરથી હું નથી, પરથી મારો જુદાય છે, પણ પરથી જુદાય તો નાસ્તી કીધી. આ નહી છે પણ કે સ્વધર્મથી અવિભાગ, કોઈ જાણનાર દેખનાર દ્રષ્ટા આનંદ શોધ ચૈતન ધાતુ મારા સ્વભાવમાં પરિપૂર્ણ શક્તિ પડેલી છે, જે હું કાયમ રહેવા માગુ છું અને સુખી થવા માગુ છું, પર્ણ અવલંબન વિના સ્વાલંબે તો અંતર ત્રિકાળમાં એ નિર્મળ દશાનું પ્રગટવું જ્યારથી પ્રગટીને રહું જ્યાં સુધી અનંતતા એ દશા નિર્મળ જેમાંથી થયા જ કરે એવા ધ્રુવ અને શુદ્ધની દ્રષ્ટિને ઊંખે નહીં તો એને પરથી જુદો સ્વસ્વભાવથી અભિન્ન એ વાતની પ્રતીતિની શ્રદ્ધાની પણ એને ખબર પડતી સમજાય છે.